प्रवचन नंबर 441 तारीख 9/9/89 55 मिनट नियमसार गाथा नियमसार श्लोक 71 तथा 72।
એક પ્રગટ છે અને બીજો ધર્મ પ્રગટ થાય છે. પવિત્ર ધર્મ આત્મા તો પવિત્ર અનાદિ છે, એ મલિન થયો નથી. મલિન પરિણામ થાય છે, એ મલિન પરિણામનું ધ્યેય પવિત્ર પરમાત્માનું ધ્યાન કરતા મલિનતાનો અભાવ અને પવિત્રતાનું નિર્મળતાનો પ્રાદુર્ભાવ કરતા એને ધર્મ કહેવાય. ધર્મીને આશ્રય ધર્મતા, કર્મીને આશ્રય નહીં અને કર્મને આશ્રય પણ નહીં. કર્મી એટલે અજ્ઞાની જીવ, કર્મ એટલે ઉદ્ધવ કર્મ, એને આશ્રય રાગ થાય વિદ્રાય ભાવ વગર થાય. માટે ધર્મ ધર્મીને આશ્રય પ્રગટ થાય, નિમિત્તને આશ્રય પરને આશ્રય કદી પણ ધર્મ પ્રગટ થતો નથી. એ સંરક્ષણ કરવામાં આત્માની આરાધના કરી ઉત્તમ ક્ષમા આવી જે ધર્મો વિદ્રાની પર્યાય પ્રગટ થાય એ પ્રગટ કરવા ઈચ્છે. એને માટે પ્રથમ સમ્યક દર્શન એ મોક્ષ મેળની પ્રથમ સ્ત્રી છે. સમ્યક દર્શન વિના ચારિત્ર પણ કાળ આવી શકે. સમ્યક દર્શન એટલે જે પોતાનો શુદ્ધ આત્મા છે એની સન્મુખ થઈ એનું જ્ઞાન ભાન કરીને અનુભવવા લઈને એનું જાણવું માનવું કે જે જાણવામાં આવ્યું આજે જાણનાર એ પૂછું એનું નામ પતિથી સમ્યક દર્શન કહેવામાં આવે છે. સમ્યક દર્શનના કાળમાં અતિન્દ્રિય આનંદનો વેદન થાય છે, સુખ વેદાય છે. એના ઉપર જે ખબર પડે છે કે સમ્યક દર્શન થયું, એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એના માટેમાં નિયમ કાર્ય છે. શુદ્ધવા અધિકાર છે, અધિકારમાં આજે 71 નંબર પર લેવાનો વિચાર છે. કેમ કે ટાઈમ હવે ચૂકવો છે, 5મો દિવસ તો કયો આવે જી, 5 દિવસ પાછળ ગયા. એટલે મૂળ વાત ખ્યાલમાં જો આવી જાય તો કામ સારું છે. અનાધિકારની પર્યાય દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ એટલે શું? પર્યાયને આત્મા માને છે એનો જ ધન થઈને બેઠો પર્યાય હોય છે. એ પર્યાય કોઈ આત્મા નથી, પર્યાયના આત્મા છે. ઉત્પાદના પરિણામ એ શાસ્ત્ર જ્ઞાન વિધિ જ્ઞાન એ કોઈ આત્મા નથી, આત્માની વસ્તુ નથી. તથા એને પોતાનું માને, રાગને પોતાનું માને. શાસ્ત્ર જ્ઞાન પણ મારું છે, શાસ્ત્ર જ્ઞાન પણ મારું અને આ પૂજા ભક્તિના પરિણામ મેં કીડા આવે છે એને જાણું છું એ ખબર નથી. આવે છે એમાં કરતા બધી તરીકે છે. જ્ઞાનીને પણ સ્વભાવ આવે, જ્ઞાનીને પણ સ્વભાવ આવે. એક માને છે કે આ સ્વભાવ મેં કર્યા અને કરતા કરતા ધર્મ થશે, લાભ થશે. બીજો સાધક બેઠો છે ભક્તિમાં પૂજામાં, એ જાણે છે કે સ્વભાવ આવે છે અને જાય છે. એને પણ દૂર રહીને જાણું છું, એની સમીપે જઈને એને જાણતો નથી. એની સમીપે એટલે એનું લક્ષ્ય કરી મને શુભ ભાવ જ્ઞાનનું ઉદય થતું નથી. આત્માના લક્ષ્યપૂર્વક શુભ ભાવનું લક્ષ્ય લાવીના શુભ ભાવ જણાય તો જાણેલો પ્રેરણા કહેવામાં આવે. એટલે 71 નંબરનો પ્રશ્ન છે, પાસેથી સાંભળ્યું છે. આ પ્રશ્ન જણાય ઘણો ઊંચો પ્રશ્ન છે. પર્યાય દ્રષ્ટિ સુધી અને પ્રેરક વૃષ્ટિ થાય એવો પક્ષ છે. પર્યાય દ્રષ્ટિએ કે દેહને પોતાનું માનવું, રાગને પોતાનું માનવું, પરિણામને પોતાના માનવા એ પર્યાય દ્રષ્ટિ છે. જે સુબુદ્ધિઓને, જે મનુબુદ્ધિઓને અંતરાત્મ સાથેને થયું હોય કે અથવા બહિરાત્મા હોય તે બે પ્રકાર પ્રકારના જે પરિણામ સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને બે પ્રકારના જે લીધા એક સમ્યક દ્રષ્ટિને એક વિચાર છે. સુ અને કુ સામે સુબુદ્ધિ અને સામે કુબુદ્ધિ પોતે વિપરીત માન્યતા એ બે પ્રકારના જીવોના જે પરિણામ થાય છે પરિણામમાં કોઈ સમ્યક કોઈને હોય અને કોઈ દાદા જીવોને તો કુબુદ્ધિ હોય. કહે છે કે તેમને બંને પ્રથમથી જ શુદ્ધતા છે. આ એનામાં તો અનાદિથી શુદ્ધતા ભરી છે પડી છે. શુદ્ધતા પ્રગટ થાય છે એ પણ અમારા જ્ઞાનરૂપને નથી અને અશુદ્ધતા પ્રગટ થાય છે અજ્ઞાનીને એ પણ અમારા જ્ઞાનરૂપને નથી. એવું અમારી પાસે જ્ઞાન જ નથી કે જે પર્યાયને જાણે. ખેર કે દ્રવ્યને જાણવાનું ભૂલી અને જે પર્યાયને જાણવા જાય છે તો એને પર્યાય દ્રષ્ટિનું ઉત્પત્તિ થઈ જાય. ભલે કોઈ વિચારદ્રષ્ટિની કોઈ સમજૃતિ હોય એની હારે મારે કાંઈ સમજ નથી. એ બે પ્રકારના જીવો પર્યાય સુધાનથી ભેદ મળ્યો કે એક સુદ્રષ્ટિને કુદ્રષ્ટિ અને બંનેમાં અમે એના પરિણામને જોતા નથી. જોતા નથી એટલે જોવાની મારી પાસે ચક્ષુ નથી. એનામાં શુદ્ધતા છે, મારામાં શુદ્ધતા છે, એનામાં શુદ્ધતા છે. અમે અમારા પરિણામને જોતા નથી તેથી બીજાના પરિણામોને પણ અમે જાણતા નથી જોતા નથી. મારા શુદ્ધાત્માને અમે જાણીએ જોઈએ છીએ અનુભવીએ છીએ તો અમારો આત્મા અનાદિનો શુદ્ધ છે એમ જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે. જેવો અમારો આત્મા છે અમને જણાયો અમારા જ્ઞાનમાં એવા જ આત્માઓ બધા છે. પરિણામને જોવાની ચક્ષુ કહેવાય, પરિણામને જોવાનું જ્ઞાન નથી. કેમ કે શુદ્ધ નહીં એક જ છે, કેમ કે શુદ્ધ આત્મા એક જ છે. જીવના બે પ્રકાર નથી, એક મિથ્યાદ્રષ્ટિ અને એક સમ્યદ્રષ્ટિ. એ જીવના બે પ્રકાર નથી, એ તો પર્યાયના બે પ્રકાર છે અથવા એ પરદ્રવ્યના બે પ્રકાર છે. જો પરિણામ છે પરિણામને જાણનારને પર્યાર્થિત નહીં વ્યવહાર નહીં છે ખરી, પણ મેં એને જાણવાનું બંધ કર્યું, હું પણ એને જાણવાનું બંધ કરી દે અને જે જ્ઞાન વડે હું શુદ્ધતાને જાણું છું એ જ્ઞાન વડે હું શુદ્ધતાને જાણ વગર થઈ. ભેદ નહીં, બીજી વ્યવહાર નહીં છે કે નથી એ અમે જાણતા નથી. હો તો હો, ન હો તો ન હો, પણ શુદ્ધ નહીં તો છે ને છે કેમ કે શુદ્ધને પ્રગટ કરે. શું દ્રષ્ટિ હો કે શું દ્રષ્ટિ હો એને બંનેમાં બે પ્રકારના વ્યવહાર નહીં કહે છે. બે પ્રકારના જીવ વ્યવહાર નહીં કહે છે એ વાત ખોટી જૂઠી છે. જીવ એક જ પ્રકારનો પ્રણિકા હોય, જીવને બે પ્રકારનો હોય. એક સંવર્ણ આશ્રવ પર્યાયમાં બે ભેદ છે, જીવમાં બે ભેદ. કુદૃષ્ટિ એટલે સંવર્ણ જ તત્વ અને કુદૃષ્ટિ એટલે આશ્રવ તત્વ. એ જીવ નથી, અમે જીવની વાત કરીએ છીએ. પ્રથમથી જ અનાદિથી જ શુદ્ધતા છે, શુદ્ધતા થાય છે એટલે એવું નથી. પ્રત્યેક આત્મા સ્વભાવે શુદ્ધ છે. શુદ્ધ નૈતિક જોનારને આત્મા શુદ્ધ ભાષે છે. એમ અમે અમારા આત્માને અંતર સ્વરૂપ થઈને પરિણામનું લક્ષ છોડીને અમે ટીકાળી શાશ્વત દ્રવ્યનું લક્ષ થયું તો એમ દેખાણું કે આત્મા અનાદિનો શુદ્ધ છે એમ ગણાય. આજે શુદ્ધ થયો કાલે અશુદ્ધ હતો, આજે શુદ્ધ થયો એવું અમારી પાસે જ્ઞાન જ નથી. એ જ્ઞાન અત્યારે અસ્ત થઈ ગયું છે. વ્યવહારને અસ્ત થાય છે, નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, ઉદય થાય એ શુદ્ધ નહીં વળે. મેં મારા શુદ્ધાત્માને જાણ્યો, હું મને મુનિ તરીકે જાણતો નથી. હું મુનિ છું એ પરિણામનો ધર્મ છે. દ્રવ્ય તો પ્રથમ શિક્ષુ ધનાદિનું છે, પરમાત્મા શું. સૌને શુદ્ધા હું સુધર્યા દ્રવ્ય સંગ્રહનો એક વાક્ય છે. એ ધવલમાંથી ઉતરી આવેલો છે વાક્ય, ધવલ મહાધવલ છે ને એમાંથી ઉતર્યા. શુદ્ધ નૈતિક જોવામાં આવે તો બધા આત્માઓ શુદ્ધ છે. પછી અંતરાત્મા હોય, બહિરાત્મા હોય કે પરમાત્મા હોય, પ્રથમથી અનાદિથી આત્મા શુદ્ધ રહેલો છે. શુદ્ધ થાય તે બીજો, શુદ્ધ થાય તે બીજો, અશુદ્ધ થાય તે બીજો અને શુદ્ધ થાય તે બીજો. હું તો પ્રથમથી શુદ્ધ છું. પર્યાય નોંધ કરી, પર્યાયનું લક્ષ છોડી અને પરિણામની સાથે સમીપવર્તી ભગવાન આત્મા બિરાજમાન છે એ તો પ્રથમથી શુદ્ધ છે. શુદ્ધ નહીં એક જ છે, કેમ કે શુદ્ધ આત્મા એક છે. શુદ્ધ આત્માના બે રૂપ નથી, કોઈ સમ્યક દ્રષ્ટિ ને કોઈ વિચાર દ્રષ્ટિ. એ આત્મા નથી, એ બંને સ્વાન છે, સ્વભાવ નથી. શંકર નિદ્રાને પણ સ્વાન, વિશ્વા પાત્રનો પણ સ્વાન છે. આપણે સ્વભાવ નથી, સ્વાન તો નીકળી જાય છે. સ્વાન ધારણ કરે છે જીવ ત્યારે પણ પ્રથમથી શુદ્ધ છે. એ સ્વાન નીકળી જાય ત્યારે પણ પ્રથમથી શુદ્ધ થાય, શુદ્ધ છે. શુદ્ધ થાય છે ત્યારે શુદ્ધ, અશુદ્ધ પૂર્વે હોય ત્યારે પણ શુદ્ધ. એ શુદ્ધતામાં કઈ તફાવત થઈ નથી. મોક્ષ થયો કે આત્માની શુદ્ધતા વધી ગઈ, દિગુણમાં ગયો તો શુદ્ધતા ઘટી ગઈ આત્માની, એમ છે નહીં. પરિણામમાં ભલે અંદર થાવ પણ ભગવાન આત્મા અઘટિત થાય એ તો ચૈતન્ય મુક્તિ ટકોત્તર જેવો છે. જે સુબુદ્ધિઓને એટલે સમય દ્રષ્ટિઓને તેમજ કુબુદ્ધિઓને વિચાર દ્રષ્ટિઓને પ્રથમથી શુદ્ધતા છે, પહેલેથી શુદ્ધતા છે. એકને પહેલેથી અશુદ્ધતા હતી અને સમય દર્શન થયું અને પછી શુદ્ધતા થઈ એવા જીવમાં બે પ્રકાર નથી. એ પરિણામના બે પ્રકાર છે, પરદ્રવ્યના બે પ્રકાર છે. સ્વદ્રવ્યના બે પ્રકારના હોય છે પ્રકાર. આ શૌચ ધર્મ છે ને, આત્મા પવિત્ર છે, પ્રથમથી મલિન થયો નથી અને મલિન થતો નથી માટે પવિત્ર પણ થતો નથી. મલિન છે એ બીજો અને પવિત્ર થાય છે બીજો અને પ્રથમ ચિત્ત પવિત્ર છે એ ત્રીજો એવું આ તો કોઈ અઘરું વાત છે ચક્રવર્તીના ભૂલ કરતા પણ અનંતમૂળ ભૂલ વધી જાય તેને જીનેન્દ્ર ભગવાનની વાણી સર્વજ્ઞની વાણી કામ કરાવે આ સીધી દિવસનિવારીનો સંબંધ છે મુકુદાચાર્ય ભગવાનના શાસ્ત્રોને સીધો સંબંધ છે બાળકી ક્ષેત્રમાં ગયા હતા આઠ દિવસ ત્યાં ગયા હતા જેણે પ્રત્યક્ષ જોયું એ અહીંયા વાત કરે છે વાત 100% સાચી કે માનો કહો ન માનો નજરે જોઈ આ વાત છે એમ નજરે જોનાર પણ અત્યારે અહીંયા છે ભારતમાં એને કહેલી વાત છે એ ફરક થતું છે આઠ દિવસ ગયાતા રહ્યાતા ત્યાંથી આવીને આ શાસ્ત્ર લીધા કે આત્મા તો પ્રથમ થી શુદ્ધ છે અશુદ્ધ થયો નથી જો અશુદ્ધ થાય તો શુદ્ધ થાય છોકરો મલિન શું હોય તો પાછું ધોવું પડે અને ધોઈને પાછું નિર્મળ થાય પણ ભગવાન આત્મા તો અનાદિનો પ્રથમથી શુદ્ધતાથી ભરેલો છે જ્ઞાનને આનંદથી ભરેલો છલછલ છલો છલ ભરેલો છે એમાં જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ ભરેલો છે ઇન્દ્રિય જ્ઞાન એમાં નથી શાસ્ત્ર જ્ઞાન એમાં નથી અરે એને કહે છે કે નવ તત્વ એમાં નથી નવ તત્વમાં કેટલીક અશુદ્ધતા છે ને કેટલીક શુદ્ધતા છે અને મોક્ષની પરિપૂર્ણ શુદ્ધતા છે એવા ભેદો ભગવાન આત્મામાં નથી અનંતમૂળનો પિંડ પ્રથમથી શુદ્ધ છે શુદ્ધ થવું નથી અમારે હું તો શુદ્ધ છું ને હું શુદ્ધ છું એમાં પર્યાય શુદ્ધ થઈ જાય છે એમ જ્ઞાન જાણે છે પણ પર્યાય શુદ્ધ થઈ એટલે હું શુદ્ધ થઈ ગયો એમ નથી એ તો પ્રથમથી શુદ્ધ છે જેને દ્રવ્યો પર નક્કી કરી છે અને પર્યાયના જ્ઞાન કરવા માટે પણ જેની ઉપેક્ષા થઈ ગઈ છે અત્યારે આ તરફ લેખોને જ્યારે પર્યાયને જાણવાની પણ ઉપેક્ષા થઈ ગઈ શું કહ્યું એને જ્ઞાન છે પર્યાયો છે એનું જ્ઞાન છે પણ અત્યારે અમારું લક્ષ્ય ત્રિકાળી સામાન્ય દ્રવ્યો પર ગયું છે અને એના ઉપર લક્ષ રાખીને આ વાણી આવી છે તો એમાં તો એમ દેખાય છે કે કોઈ વિચાર દ્રષ્ટિ કે ઉત્તમ દ્રષ્ટિ છે બધા ભગવાન આત્મા છે પ્રથમથી જ શુદ્ધ છે અનાદિથી શુદ્ધ છે તેમનામાં એ બે જીવોમાં પ્રથમથી શુદ્ધતા છે તેમનામાં ભેદરૂપ ક્યાં રહીથી જાણું એને ભેદ કરનારી જે વ્યવહાર રહી એ અત્યારે અસ્ત થઈ ગઈ છે અને શુદ્ધ નહીં ઉદય પામી છે આ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય અને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય એ વાતો છે પાછા કોઈ તર્ક કરે કે પર્યાયને જાણતા તો પર્યાય દ્રષ્ટિ ન થાય એ વાત જુદી ને આ વાત જુદી છે તો એવીને જણ્યા પછી પર્યાય જણાય તો પર્યાય દ્રષ્ટિ ન થાય પણ દ્રવ્યને તો તારે જાણવું નથી અને પર્યાયને જાણવાનો લોભ તને થઈ ગયો છે જાણવાના લોભમાં ઝઘડો યા સંસાર છે શું કહ્યું પ્રવેશ થવું છે ને આપણો કારણ કરવા જાણવાના લોભમાં સગળો યા સંસાર ક્યાં છે એ પર્યાય જાણવી તો જોઈએ, પર્યાય છે તો કરી દીધી. અમે કહીએ છીએ દ્રવ્ય તો છે ને, દ્રવ્ય જાણવું તો જોઈએ ને, બોલ તું કે એમ કરીએ. ચાલો બસ આપણે બે છે, હું પ્રયોગ કર પર્યાય ને જાણવાનો, હું પ્રયોગ ને જાણવાનો પ્રયોગ કર. પછી જો આનંદ કેને આવે છે, મને આવે છે કે તને આવે છે, મને કે કાંઈ વાંધો નહીં. જો પર્યાય ને જોયા તર હું દ્રવ્યને જોઉં છું, પછી દ્રવ્યને જોઈને હું બહાર આવું છું, તું પર્યાયને જોઈને બહાર આવીને આપણે કંઈક વાત કરી કે સાહેબ હું આવ્યો છું, તમે ગીતા લાયકી હોય ટ્રસ્ટ નો ટ્રસ્ટ નો બસ નતા દુર્ભાગ્ય હોય ને એ તમને ધંધા બધા જુદા. અરે અમે દ્રવ્ય સ્વભાવ પર નજર કરીને રાખીએ છીએ કે તું સાંભળતો કરો, તારે પર્યાયનું જ્ઞાન કરવું છે ને પર્યાયનું જ્ઞાન વધારવું છે. અમારે પર્યાયનું જ્ઞાન એ કરવું ને નથી ને વધારવું, પણ અમારે તો દ્રવ્યનું જ્ઞાન કરવું છે ને દ્રવ્ય આશરે પરિપૂર્ણ પરમાત્મા વિશા મળી ગયું એવું જ્ઞાન થશે. સમ્યક દર્શન તો સાધારણ ચીજ છે, સમયમાં થાય, પણ કેવળ જ્ઞાન થાય દ્રવ્યને જાણતા જાણતા. દ્રવ્યને જાણવાથી બહાર જ ના આવે, ભેદને જાણવામાં જાય નહીં ઉગ્યો, ને ધારાવે બે ઘડી અંદર મારી એક શુક્લ જ્ઞાનની શ્રેણી માંડીને પરમાત્મા પદની પ્રાપ્તિ થાય. એને કહે છે દેવનામાં કાંઈ પણ ભેદ તફાવત જુદાય ક્યાં નહીંથી જાણું, એટલે એને તફાવત કરનારી કોઈ નય જ નથી. એક ભવિ એક ભવ્યું વિચાર કરશે સમય, એકને ભેદનાનો સદભાવ, એકને ભેદના જોઈએ તો આવું તો ઘણું આવે છે, બે પ્રકાર તો આવે છે. તારી બે પ્રકાર પર નજર છે, એક પ્રકાર પર નજર આવતી નથી. આવો ને આવો, આવો ને આવો, એમ જ અહીંયા ધર્માત્મા પરમાત્મા થવાની તૈયારી વા, આ ધર્માત્મા પરમાત્મા થવાની તૈયારી વા છે. અને ફરમાવે છે કે એ બે પ્રકારના જીવો અમને દેખાતા નથી, જીવ ત્રણેય કાળ એક જ પ્રકારનો હો, એ બે પ્રકાર કેવા જીવને એ ઉપચાર છે. એક અપેક્ષા એને ગામ દીધી બરાબર છે, અળાળ અપમાન કરી ગયું જીવ, જીવ ત્રણેય કાળ એક પ્રકારે હો, જે મોક્ષ માર્ગ એક જ પ્રકારનો હોય એમ જીવ પણ ત્રણેય કાળ એક જ પ્રકારનો હોય. ચોથા કાળે આવો જીવ, પાંચમા કાળે આવો, ને છઠ્ઠા કાળે એવો છે. એટલે પ્રથમથી શુદ્ધતા છે એનામાં, તેમનામાં કાંઈ પણ ભેદ એટલે જુદા. હું ક્યાં નથી જાણું એને જુદા પાડવાની નહીં મારી પાસે નથી. જુદા ક્યારે પાડું કે મને બે પ્રકાર જીવના ભાગતા હોય તો. જેવી વાત છે જરા સૂક્ષ્મ સાંભળવા જેવી, સમજવા જેવી, અપનાવવા જેવી વાત છે કે બે પ્રકારના જીવ જ નથી, જીવ એક જ પ્રકારનો છે. તો એનામાં તફાવત ભેદ કઈ નહીંથી જાણ. જો જીવ બે પ્રકારના હોય તો નહીં બે પ્રકારની હોય. હું કહ્યું આ જીવના બે પ્રકારનો હોય તો એને જાણનારી નહીં બે પ્રકારની હોય. પણ જીવ તો અનાદિનો એક જ પ્રકારનો છે, એકનો બે થતો નથી તો એકનો નવ તો ક્યાંથી થાય. અનાદિનો આત્મા એક અને શુદ્ધ છે, એક અને શુદ્ધ, એક નાયક ભાવ. એક શબ્દ બહુ આવે, એક શબ્દ વિશેષણ બહુ આવે સમય સાર. હું એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શન હોય. આ તેમનામાં કાંઈ પણ બે કિંચિતમાં જ તફાવત, વિદ્યાદૃષ્ટિ ને સમ્યક દ્રષ્ટિ એનામાં કઈ તફાવત હોય ને દેખાતો નથી. કેમ કે હું ભર્યાઈને જોતો નથી, ભર્યાઈ કેમ છું સરળ સામે બનશે. હા, નિર્વિકલ્પ ધ્યાનમાં તો બંધ કરી હતી, પણ સવિકલ્પ ધ્યાનમાં પણ મેં બંધ કરી હતી. પર્યાય ચક્ષુ બંધ થઈ જ મળે. સવિકલ્પ એટલામાં પર્યાય ચક્ષુ બંધ થાય અને દ્રવ્યાંત ચક્ષુ ઉગાડો. હા, રે દ્રવ્યને જાણનારું જ્ઞાન સમય સમય ઘટે થાય. એની મુખ્યતાથી જોઉં છું તો બીજી નહીં મને દેખાતી નથી, કારણ કે બે પ્રકારના જીવ નથી. નિગોધમાં હો કે જો નિગોદવે સોઈ બુજવે સોઈ મોક્ષ મંજા નિશ્ચય ભેદ કછો નહીં. આ ભેદ કરે સંસાર મિથ્યા દ્રષ્ટિ. નિગોદરે બે પ્રકારનો જીવ કયા છે? એ જીવના બે પ્રકાર નથી, એ પર્યાયના બે પ્રકાર છે. અને તું પર્યાયને જીવ માની ગયો છો એટલે જીવ બે પ્રકારે ભાગે છે. એ પ્રકારે જીવ કરે ભાગતો તારી દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે ને, અને તને જીવ બે પ્રકારે ભાગે છે, સંસારી ને સિદ્ધ. સંસારી કોઈ નથી ને કોઈ સિદ્ધ પણ નથી. એ તો શુદ્ધાત્મા છે. સંસારની પર્યાયમાં હો કે મોક્ષની પર્યાયમાં હો વિરાજમાન આત્મા કંઈ ફરક નથી. નિર્ભય આમ કીધું, આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ. એ તો પર્યાયમાં તફાવત છે. એકને બંધ પર્યાય છે અને એકને મોક્ષ પર્યાય છે. તો પર્યાયના નામ છે, જીવના બે નામ નથી. જીવ તો અનાદિનો પરિપૂર્ણ પરમાત્મા છે. જીવનામાં કંઈ પણ ભેદ હું ક્યાં નથી જાણું. ગુરુદેવામાં કહેતા હતા કે વ્યવહાર નહીંની મસ્કરી કરી છે. ખેકરી ઉડાડી છે, વ્યવહાર નહીં છે ખરી, પણ વ્યવહાર નહીંનો પ્રયોગ આ કરવાનો બંધ કરી દે. હવે વ્યવહાર નહીંથી જાણવાનું બંધ કરી દે. કેમ કે વ્યવહાર નહીં એનો વિષય આત્મા નથી, એનો વિષય નિમિત્ત ભેદ એ બધા એના વિષયો છે. વ્યવહાર નહીં પરદ્રવ્યની પ્રસિદ્ધ કરે છે અને નિશ્ચય નહીં સ્વદ્રવ્યની પ્રસિદ્ધ કરે છે. એ વ્યવહાર નહીં આશ્રમ ભક્તિ આગળ વધીને સમજેરાને મોક્ષને પ્રસિદ્ધ કરશે, પણ જીવને પ્રસિદ્ધ કરવાની તાકાત વ્યવહાર નહીંમાં નથી. વ્યવહારના બે પ્રકાર, એક પરાશ્રિત વ્યવહાર અને એક ભેદાશ્રિત વ્યવહાર. એ બે પ્રકારના વ્યવહારનો ભગવાન આત્મામાં અભાવ છે. અરે શુદ્ધ જ્ઞાનમાં એ અભાવ છે ને, શુદ્ધ જ્ઞાનમાં એક શુદ્ધ નહીં છે, બીજી કઈ દય નથી. ક્યાં નહીંથી અમે ભેદ પાડીએ. આ પરમાત્મ થવાની કળાની વિધિ સંતો બતાવે છે. ચાલો પ્રથમ ગીતમાં આવો ને, ભલે તમે શુદ્ધ કયો પેલાથી રેલી અપેક્ષાએ છીએ, પણ કથન ચિત્ત એ બે પ્રકારના જીવો તો છે ને. હા, એ કથન ચિત્ત આત્માના થવામાં નથી. એક વાર તો જોતો કરો, ત્યાર વાતમાં આત્મામાં અભાવ છે. એવા અભાવ સ્વભાવે આત્માને લક્ષમાં લેતા જ્ઞાન પ્રવેશ થાય આત્માનું. એ આત્માનું જ્ઞાન કેમ છે એમ જાણશે, એના પર છોડી દે. દેવનામાં કંઈ પણ ભેદ તફાવત જુદાય, હું ક્યાં નહીંથી જાણું. મારી પાસે બીજી નહીં નથી કે આ મનુષ્ય છે ને, આ તેજન છે, આ ચોથા સંસ્થાનવાળો જીવ છે, અને આ તેરમા સંસ્થાનવાળો જીવ છે, કે આ પેલા સંસ્થાનવાળો જીવ છે. જીવને પુરસ્કાર જ ન હોય એ પુરસ્કાર વાળો ક્યાં ગયો? શું કહ્યું? જીવને પુરસ્કાર હોય જ નહીં. એ ચૌદ પુરસ્કાર પરિણામના ધર્મ છે, અપરિણામનો ધર્મ નથી. હું તો અપરિણામી છું, એ પરિણામી હું. પરિણામ તો પરિણામ બને કદો એકાવકારી દોષ થઈ ગયો. કલકત્તામાં પણ શરૂઆતમાં કોઈ એવું નથી કાપી જયારે આવ્યો ગુરુદેવ પાસે જોવા લાવ્યું ત્યારે ઓળખાણ થઈ. એ તો નિશ્ચયની વાત કરે, બીજી વાત નથી. એટલે કોઈને એકાંત લાગે પણ સમ્યક એકાંત હતું ભાઈ, એનું સમ્યક એકાંત હતું. જેમનામાં કઈ પણ ભેદ કયા નહીં થી જાણું, બીજી નહીં નથી. કેમ કે જીવ એક પ્રકારનો અને જીવને જાણનારી નહીં પણ એક જ હોય ને. જીવ બે પ્રકારે હોય તો નહીં બે પ્રકારે હો. અહીંયા જ્ઞાયક સુદાનંદ આત્મા જેવી દ્રષ્ટિ પડતા સમય શું થાય એને અહીંયા જીવ કહેવામાં આવે છે. પર્યાય તરફ લક્ષ કરતા રાગી પ્રાણીને રાગી ત્રાસ થશે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા નવી શુદ્ધતા પ્રગટ અનાદિથી નહીં થયેલી એવી સમય કૃષ્ણ ચારિત્રની શુદ્ધતા નિર્મળ પ્રણિતિ પ્રગટ મોક્ષ માર્ગ પ્રગટ થશે. પણ મંદ માર્ગ ને મોક્ષ માર્ગ ને જાણનારી મારી પાસે કંઈ નથી. મંદ માર્ગ અને મોક્ષ માર્ગ ને જાણનારી મારી પાસે નથી. કારણ કે જીવ એવો છે નહીં. જીવ મંદ માર્ગમાં પહેલો હતો અને પછી મોક્ષ માર્ગમાં આવ્યો એવો ભેદ તફાવત મને દેખાતો નથી. અત્યારે તો એ વ્યવહાર નહીંની ચક્ષુ બંધ થઈ ગઈ છે અને દ્રિવ્યાત્મિક નહીંની ચક્ષુ ઉઘડી છે અને ઉઘાડેલા ચક્ષુ વડે હું શુદ્ધાત્માને જોઉં છું તો એ તો પ્રથમથી શુદ્ધ છે. હા, તેમને ક્યારે એવી ભેદ જાણું તેમનામાં ખરેખર કંઈ પણ ભેદ એટલે તફાવત ભેદ એટલે બેમાં કંઈ તફાવત નથી. એ વિખ્યા દ્રષ્ટિને સમય દ્રષ્ટિમાં કાંઈ તફાવત નહીં કે ના. એકને નિર્જરા થાય છે એક બોલાય છે એ તારી ગુણ છે. જીવ જીવને નિર્જરા ન થાય ને જીવ બંધાય પણ નહીં. જીવ ઉકાય પણ બંધાય બીજો જાણે તે બીજો છૂટે તે બીજો અને છૂટો છે તે બીજો છૂટે છે તે પરિણામ છૂટે છે. જે બંધાય છે ઉકા જે બંધાણો જ નથી જેલમાં ગયો જ નથી. એ જેલમાંથી તમે છૂટ્યા અભિનંદન આપવા જાય તો એ જેનો જેલમાં ગયો તો અહીંયા અભિનંદન આપવા ગયા તો ચા પાણી પાયા તાને થયું કે આ શેઠ પાણી જાય નહીં. શેઠ પાસે ગયા કે સાહેબ આપ છૂટ્યા જેલમાંથી અમે બહુ ખુશી ખુશીના ઢેલા. પણ શેઠ કે ભાઈ હું બંધાણો જ નથી. બંધાણો હું તો મુકાવું ને જેલમાં ગયો જ નથી. તમે મને શું આ ઘર ભૂલી ગયા છો. ચા તો ન પાય પણ પાણી પણ નહીં રહ્યા કહેવાય. એમાં ભગવાન આત્મા પર્યાય બંધાય ને પર્યાય મુક્ત થાય. પણ ભગવાન આત્મા તો ટકા મુક્ત છે. જીવનો મોક્ષ થતો નથી. આ મોક્ષ સમજાય છે. જીવનો મોક્ષ થતો નથી. એમાં એક એ છે કે પર્યાય તો ભલે મોક્ષ થાય પણ વાક્ય એવું છે કે જીવનો મોક્ષ થતો નથી. એટલા વાક્યમાં પણ દરેક પડતું નથી. સુખ એવું બરાબર એ બધી કહ્યું કે એકાવતારી જીવનો મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે. આ ત્રણેય કાળ આત્મા મુક્ત છે એ અમારા જ્ઞાનમાં શ્રદ્ધામાં આવ્યું છે. માટે જીવનો મોક્ષ થતો નથી. જે બંધાણો તે મુકાય પણ જે અબધ છે એને મુકાવવાનો પ્રશ્ન રહેતો. મુક્ત છે ને મુક્ત થવું છે એમ કહ્યું હોય જે બંધાય તે મુકાય એ બરાબર છે. બંધાય બીજો અને મુકાય પણ બીજો અને બંધમોક્તિ રહી ભગવાન આત્મા પિતાળ મુક્તિ થયો છે. બે પર્યાયના ધર્મ છે. એક દ્રવ્યનો ધર્મ તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ તફાવત નથી. તફાવત નથી એટલે મને તો પ્રથમથી શુદ્ધ આત્મા મારો દેખાય છે અને બધા આત્મા ભગવાન છે એમ જાણું છું. એક વિદ્યાદર્શી એક સમીપ હતું એમ મારા જ્ઞાનમાં આવતું નથી. એટલી બધી ઉપેક્ષા પર્યાય ધર્મને જોવાની એકદમ ઉપેક્ષા આવી ગઈ છે. મસ્તી ચડી ગઈ છે દ્રવ્યને, દ્રવ્યને અંતર્મુખ થઈને જાણીને કે આપીને આનંદની ભરતી આવી અને આનંદનું ભોજન કરીને બહાર નીકળ્યા. હજી તાજા બહાર નીકળ્યા છે, તાજા એટલે એક જ્ઞાન એને જ જોવે છે, ઓને જોતા નથી. એકમ એક શુદ્ધ ચિદરૂપમ આત્મા એક છે અને શુદ્ધ ચિદરૂપ આત્મા છે, એમાં મનમુખના પર્યાયનો અભાવ છે, એને જાણનારું જ્ઞાનનો પણ અભાવ છે. આ પ્રલય દેવસેન આચાર્યનું વિજ્ઞાનચક્ર છે, એમાં એમ ફરમાવે છે કે જયારે વ્યવહારને તો પ્રલય કરવામાં આવશે, લઈને એકલો વિશેષ કરીને લઈ ના કરવામાં આવશે ત્યારે શુદ્ધ નહીં પ્રગટ થશે. હા, શુદ્ધ આત્માને જાણનારું જ્ઞાન નવું પ્રગટ થશે. એ જ આચાર્ય કહ્યું છે કે શ્યાદવાદનો અભાવ હોવા છતાં પણ આત્મામાં શ્યાદવાદ નથી, એમ સંતે કહ્યું છો. શ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચ્યાવાદ પણ આવતું નથી. આ દેવસેન આચાર્ય પુસ્તક હશે, ગુરુદેવની હાજરીમાં મેં અનુવાદ કરાયો હતો સંસ્કૃતનું, થોડું બરાબર નહોતું એટલે આ કરાયું. બધાને ઘણાને પાના બદલ્યા હતા, કેટલાકે પાના એમને મૂકી દીધા અને કેટલાકે વાંચ્યા પછી પૂછ્યું કેમ છે દાદા છે. અચ્છા, ઘણો બોલ નહી. ચક્ર પાનો 132 નો અનુવાદ દેવસેન આચાર્ય એનું નહી ચક્ર પુસ્તક છે. ભાવલિંગી સંત નિશ્ચય નહીં તો ઉપનયથી રહી છે, અભેદ અને અનુપચાર જેનું લક્ષણ છે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે તે નિશ્ચય જે છે. શ્યાદપથથી રહીત હોવા છતાં, શ્યાદવાદથી રહીત હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ પણ થતો નથી, કારણ કે તે ઉપનયથી રહી છે. પછી આ પ્રલય ઉપનયના અભાવમાં શ્યાદપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે શ્યાદવાદની શ્યાદવાદની શ્યાદપદની પ્રધાનતાથી ઉપનય વ્યવહારનયનો જનક છે. જ્યારે નિશ્ચયનય દ્વારા ઉપનયનો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે ત્યારે એક નિશ્ચયનય જ પ્રકાશિત થાય છે. અંધકાર જાય છે, પ્રકાશ પ્રગટ થાય છે. આ બધું શાસ્ત્રોમાં છે. તેમનામાં ખરેખર કંઈ પણ ભેદ, પૂરી કિંચિત ભેદ, તફાવત બેમાં કંઈ ભેદ નથી, એટલે બંનેમાં શુદ્ધતા સરખી છે. એકને પર્યાયમાં શુદ્ધતા છે, એકને પર્યાયમાં શુદ્ધતા છે. એ બે પ્રકારના પરિણામને ગૌણ કરીને, એના પરિણામને ગૌણ કરીને એના સામાન્ય થવાને જોને અને ભગવાન કેમ દેખાય ત્યાં એના પછી ક્રોધ આપશે. આ ક્રોધ જીતવાની કળા છે. મને આને અપમાન કર્યું, ધીરો થા ધીરો થા, એની પર્યાયને ગૌણ કરી દે અને એના દ્રવ્યની સામે જો તો તને એનો આત્મા ભગવાન દેખાશે, તો એને મારું અપમાન કર્યું એવો ભાવ તને આવશે નહીં. એક દેખી જાણી રમી રહી એક થોર સમલ વિમલ વિચારી એ જીતી નહીં હો. હવે 71 સરસ થયો, હવે 72 સરસ સાથે સાથે છે, 71 પછી 72 કન્ટિન્યુ. શ્લોક નંબર 72, શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના વિરુદ્ધ કલ્પના મિથ્યા દ્રષ્ટિને અમે કહો છે. ભેગી મારો આત્મા શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે. હા, એ વાતો તો આવે આગમમાં, વાતો બધી આવી છે, એના સ્થાને રહેવા દે આપણા થોડીક વાર. આગમને જાણવાનું થોડીક વાર બંધ કરી દે અને અધ્યાત્મના શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ છે શું એ તો જાણતો, કે શુદ્ધ અશુદ્ધની વિકલ્પના વિરુદ્ધ કલ્પના વિરુદ્ધતા છે. આ દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધતા છે, એમાં વિરુદ્ધ કલ્પના ક્યાં આવી? કે વિપરીત કલ્પના વિરુદ્ધ કલ્પના છે. કેમ કે સામાન્યથી વિશેષ જુદો ન હોય, જેવું સામાન્ય હોય એવો વિશેષ હોય. જેમ કે દાખલો આપીએ ત્યારે ખ્યાલ આવે, વિશેષ જરા સૂક્ષ્મ છે. દ્રવ્ય શુદ્ધ છે આત્મા અને પર્યાયમાં વિખ્યાત છે ત્યાં અશુદ્ધ છે, એ તો આગળ કહે છે. હા, એ કહે છે એ વાત ઠીક છે, એ વાત એના સ્થાનમાં રાખીને એક જુદો પ્રકાર મારે તને કેવો છે, મને અત્યારે કહેવાનો ભાવ આવ્યો છે. તું રુચિનું મોઢું ઉભાડું રાખજે, રુચિનું મોઢું આ મોઢું નહીં, જેમ સમુદ્રમાં અમુક પ્રકારના વરસાદ આવે, બાકી નક્ષત્રનું પાણી પડે ત્યારે માછલીઓ આમ કરે, એ અંદર પાણીના ટીપા પડે અને મોટી રૂપે પડી જાય, મોટી થઈ જાય પાણીનું મોટી થઈ જાય અંદરમાં પેટમાં જાય છે. એ માટે અંદર ભગવાનની વાણી સમર્થ આચાર્ય ભગવાન ફરમાવે છે કે જગતરાજીઓ કલ્પનાએ કરી ગયા છે. કારણ તત્વ અશુદ્ધ ને કાર્ય તત્વ, કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ એમ હોઈ શકે. જેમ પાણી છે, પાણી એ સ્વભાવે શીતળ અને પર્યાય ઉષ્ણ, તો બરાબર લાગે એમાં કઈ એમાં તો હું નથી. હા, મેં જો એમ કહેતા હોઈએ કે પર્યાય ઉષ્ણ છે અને પાણી સ્વભાવે પણ ઉષ્ણ થઈ ગયું તો અમારી ભૂલ, પણ અમે કહીએ છીએ પાણી પર્યાય ઉષ્ણ છે અને એના દ્રવ્ય સ્વભાવે શીતળ છે. હા, એ પાણી નથી, પાણીનો ધર્મ નથી, તો અગ્નિના ધર્મને તો પાણી માની બેઠો. કારણ જેવું જ કાર્ય હોય, કારણથી વિરુદ્ધ કાર્ય તેને કારણનું કાર્ય ન કહેવાય, એ બીજા કારણનું કાર્ય છે. પાણી સ્વભાવે સ્વચ્છ અને પર્યાયે મલિન થઈ ગયું. એ મલિન થયું તો માટીના સંગમ આવું, પાણી મલિન થઈ ગયું. હા, પાણીનો જેવો સ્વભાવ હોય સામાન્ય એવું જ વિશેષ હોય ત્યારે તે પાણીના સ્વભાવને સ્વચ્છ જાણ્યો માન્યો કહેવા. હું તો કલ્પનાથી પાણી સ્વચ્છ છે અને પર્યાય મલિન છે એટલે પાણીને જોયું, પાણીને જોયું નથી. પણ મેં સાંભળ્યું છે કે એના સ્વભાવમાં સ્વચ્છતા હો. સાંભળવાથી કામ નહીં આવે, અનુભવથી પરીક્ષા કરે પ્રમાણ ઘર પટકડી નાખવું તો પાણી સ્વભાવે પણ સ્વચ્છ અને પર્યાય પણ સ્વચ્છ. જેવું કારણ તત્વ એવું કાર્ય તત્વ, જેવું સામાન્ય એવું વિશેષ, એને પદાર્થ કહેવામાં આવે છે. એમ શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના વિરુદ્ધ કલ્પના, દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ વાત આવે છે, હો એ વાત સમયસારમાં ઠેકઠેકાણે છે. પણ અત્યારે એને જાણેલાનું જાણપણું ગૌણ કરીને એક નવી દ્રષ્ટિકોણ આપે છે. નવી દ્રષ્ટિકોણથી એક વાત આવે છે, આચાર્ય ભગવાનને કરુણા કરી દેવી કે અજ્ઞાની વિખ્યાતથી પ્રાણીઓ શુદ્ધ અને અશુદ્ધની વિરુદ્ધ કલ્પના કરે છે. દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ, એ પર્યાય અશુદ્ધ જે કહે છે એ દ્રવ્ય શુદ્ધ માનતો જ નથી. દ્રવ્ય શુદ્ધ માનતો હોય તો પર્યાય શુદ્ધ. હોવી જોઈએ ક્યારે જીવનનું શુદ્ધતાનું ભાન કેવા છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મ શુદ્ધ છે કોને જે ઉપાસના કરે એને કાર્યમાં શુદ્ધ થાય એને કારણ તત્વ શુદ્ધ જણાય પણ કાર્ય શુદ્ધ હોય અને આત્મા શુદ્ધ જણાય જાય એમ ત્રણ કાળે બનતું નથી અને આત્મા શુદ્ધ જણાય જાય અને પરિણામમાં અશુદ્ધતા રહે એમ પણ ત્રણ કાળમાં બનતું શુદ્ધને જાણે તે શુદ્ધની પ્રાપ્તિ કરે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે નિકાલ શુદ્ધ દ્રષ્ટિમાં આવે એની પર્યાયમાં અશુદ્ધતા થાય થાય ને અય પણ વર્તમાનમાં અશુદ્ધ છે પર્યાયમાં દ્રવ્ય શુદ્ધતા છે એ પારખી મૂડી છે ઉછીની લીધેલું જ્ઞાન તારું છે આત્માનું જ્ઞાન નથી અહીંયા કહે છે કે શુદ્ધતા અને અશુદ્ધની જે વિરુદ્ધ કલ્પના નીચે છે વિપરીત કલ્પના ખોટી માની પણ સાહેબ સંસારી જીવમાં પ્રેમ્યું તો જ્ઞાન ભાવે શુદ્ધ છે અને પર્યાય શુદ્ધ છે એમાં તો કંઈ ખોટું લાગતું નથી એમાં ખોટું છે વિચાર કરી શકું તું એમ કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે તો કે જ ને તો હું તને પૂછું છું કે દ્રવ્ય શુદ્ધ છે એ કયા જ્ઞાનથી તે જાણ્યું તો એ જાણ્યું નથી એ રેવા દેજો બહુ આગળ રહેવા દેજો મેં દ્રવ્ય શુદ્ધ છે હું ભાષા બોલું છું ભાષા બોલું છું મારી ભાષા નથી તો આગળની ભાષા છે કે તારી ભાષા જો તારી ભાષા શું છે શુદ્ધને જો ને પછી અશુદ્ધ છે પર્યાયમાં કે અને ત્યાં દ્રવ્યને શુદ્ધ જોયું હવે શું કે દ્રવ્ય શુદ્ધને પર્યાય કારણે શુદ્ધને કાર્ય પણ શુદ્ધ આ અધ્યાત્મ પદ્ધતિ છે આગળ પદ્ધતિમાં દ્રવ્ય શુદ્ધ અને પર્યાય શુદ્ધ અધ્યાત્મ પદ્ધતિમાં કાર્યતત્વ શુદ્ધ ને કાર્યતત્વ શુદ્ધ એમ સભી સાથી દોઢ નંબર ની કાતા હા શુદ્ધ અશુદ્ધની વિકલ્પના જે વિચાર વ્યક્તિને હંમેશા હોય છે જનરલી સંભળાયો કે દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાય અનાધિકારની વિચાર વૃષ્ટિઓમાંથી કારણે અશુદ્ધ છે પર્યાય એવું તો વસ્તુનું સ્વરૂપ છે કે એવું વસ્તુનું સ્વરૂપ નથી જેવું સામાન્ય એવું વિશેષ હો સોનું સ્વભાવે કેવું અને એની પર્યાય દોડી એ સોનાને જાણતો નથી પીળી પર્યાયને જાણે તો સોનું કેવું છે એ ખ્યાલ સાચો પીડા ત્રણેયમાં વ્યાપે છે પીડા એના ત્રિગુણમાં વ્યાપે અને એની પર્યાયમાં ચાંદી સફેદ વ્યાપે એમ કોઈ કાળે બનતું નથી આ એમ ચૈતન્ય પરમાત્મા દ્રવ્ય ચેતન મૂળે ચૈતન્ય અને પર્યાયમાં ચેતના ત્રણેયમાં ચૈતન્ય હોય તેને અનુભૂતિ કહેવામાં આવે છે બાકી બધી વાતો છે વાતો શુદ્ધ અશુદ્ધની વિરુદ્ધ કલ્પના તે વિચાર દ્રષ્ટિને હંમેશા હોય છે બાકી જાય પછી કાલે બતાવે બપોરે સફેદ દ્રષ્ટિને તો જો સફેદ દ્રષ્ટિ તો અનુભવી પુરુષ તો હંમેશા એવી માન્યતા હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ થઈ ગઈ છે એ રીતે પરમાનંદના આત્મરથને સારા સારા વિચારો વડે સુંદર બુદ્ધિ વડે જે સમય દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને અમે વંદન